એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણે એક એવા પુસ્તક અને વિચારક પર વાત કરવાના છીએ જેમણે એમ કહી શકાય કે પશ્ચિમી ફિલોસોફીના પાયા જ હલાવી નાખ્યા. પુસ્તક છે હ્યુમ અને એના લેખક છે એ જે આયર, 20મી સદીના એક જાણીતા ફિલોસોફર. તો આજે આપણે ડેવિડ હ્યુમના જે ક્રાંતિકારી વિચારો છે ને એને સમજવાની કોશિશ કરીશું આયરના પુસ્તકના આધારે.
અને એ સમજવું આજે પણ એટલું જ જરૂરી છે ખરું ને, કારણ કે હ્યુમના વિચારો એટલે આપણી પોતાની સમજણની જે સીમાઓ છે એના પર પ્રકાશ પાડે છે.
બરાબર.
આપણે ખરેખર શું જાણી શકીએ, શું ન જાણી શકીએ, આપણા નિર્ણયો એ શું ખાલી તર્ક પર આધારિત છે કે પછી બીજું કંઈક છે, હ્યુમ આ બધા પાયાના સવાલો પૂછે છે.
હા, જેમ કે કારણ અને અસર, આપણી ઓળખ, નૈતિકતા.
બરાબર.
અને એમના જવાબો એવા છે કે આજે પણ આપણને વિચારતા કરી મૂકે. એમણે ખરેખર એ સમયની જે માન્યતાઓ હતી એને જબરદસ્ત પડકાર ફેંક્યો હતો. સાચી વાત. અને આ પડકારને સમજવા માટે એજે આયર જેવા માર્ગદર્શક મળે એનાથી સારું શું? આલ્ફ્રેડ જુલ્સ આયર એટલે કે એજે આયર પોતે પણ બહુ મોટા બ્રિટિશ ફિલોસોફર.
લોજિકલ પોઝિટિવિઝમ વાળા.
હા, એમનું નામ લોજિકલ પોઝિટિવિઝમ સાથે જોડાયેલું છે. એમનું પેલું પુસ્તક લેંગ્વેજ, ટ્રુથ એન્ડ લોજિક એ તો ખૂબ ચર્ચામાં રહેલું અને ઓક્સફર્ડમાં પ્રોફેસર પણ હતા લોજિકના.
અને આ જ વસ્તુ છે ને એમને હ્યુમ પર લખવા માટે એકદમ યોગ્ય બનાવે છે. જો આયરનો જે સિદ્ધાંત છે લોજિકલ પોઝિટિવિઝમ એ એક રીતે જોઈએ તો હ્યુમનો જે અનુભવવાદ છે ને એનું જ એક વધારે કડક આધુનિક રૂપ ગણી શકાય.
અચ્છા.
બંનેને પેલી તત્વમીમાંસા એટલે કે મેટાફિઝિક્સ એના પ્રત્યે ભારે શંકા, મતલબ એવી વાતો જેનો અનુભવ ન થાય, જેમ કે આત્મા છે કે બ્રહ્માંડનો હેતુ શું, એ બધા પર.
હા, એના પર બંને શંકા કરે.
બરાબર. બંનેનો મુખ્ય મુદ્દો એ જ કે ભાઈ, જ્ઞાનનો પાયો તો આપણો ઇન્દ્રિય અનુભવ જ હોવો જોઈએ, બીજું કંઈ નહીં.
એટલે એવું કહી શકાય કે આયર ખાલી હ્યુમના વિચારોનું વર્ણન નથી કરતા પણ એમની સાથે એક ઊંડો સંવાદ કરી રહ્યા છે, કારણ કે એમના પોતાના વિચારો પણ એ જ દિશાના હતા.
એકદમ. એ માત્ર ઇતિહાસકાર તરીકે નથી લખી રહ્યા, એ હ્યુમને સમજે છે, એમની દલીલોની તાકાત પણ જુએ છે અને ક્યાંક નબળાઈ હોય તો એ પણ પકડે છે. એટલે એક સહાનુભૂતિ છે પણ સાથે સાથે વિવેચન પણ છે. આ જ કારણે આ પુસ્તક ખાસ બને છે. એ ખાલી માહિતી નથી આપતું પણ હ્યુમના વિચારો કેમ આજે પણ મહત્વના છે એ સમજાવે છે.
સરસ. તો ચાલો હવે સીધા પુસ્તક પર આવીએ. આયરનો મુખ્ય હેતુ શું છે આ પુસ્તક લખવા પાછળ? હ્યુમને કેવી રીતે રજૂ કરે છે?
જો આયર એવું નથી કહેવા માંગતા કે હ્યુમ ખાલી બધું તોડફોડ કરનાર નકારાત્મક વિચારક હતા. હા, એમણે ઘણા સ્થાપિત વિચારોને પડકાર્યા એ સાચું, પણ આયર બતાવે છે કે એ પડકારની પાછળ એક રચનાત્મક હેતુ હતો.
રચનાત્મક હેતુ કેવો?
હ્યુમ છે ને એ માનવ સ્વભાવની એક વધુ વાસ્તવિક, વધુ અનુભવ આધારિત સમજણ આપવા માંગતા હતા. આયર શું કરે છે, એ હ્યુમના જે જટિલ તર્કો છે એને ફરીથી સરસ રીતે ગોઠવે છે અને બતાવે છે કે આ વિચારો આપણને છેવટે વધુ વ્યવહારુ જીવન જીવવામાં કેવી રીતે મદદ કરી શકે.
ઓકે.
હે હ્યુમને ખાલી સંશયવાદી નહીં પણ માનવ વિજ્ઞાનના પાયોનિયર તરીકે જુએ છે.
રસપ્રદ. એટલે હ્યુમનો સંશયવાદ એ અંત નથી પણ એક નવી શરૂઆત છે એમ. તો પુસ્તક આખી વાત કેવી રીતે આગળ વધારે છે? શરૂઆત ક્યાંથી થાય છે?
શરૂઆત થાય છે હ્યુમના એકદમ મૂળભૂત વિચારથી કે ભાઈ, આપણું બધું જ્ઞાન આવે છે ક્યાંથી? હ્યુમ કહે છે બે વસ્તુઓમાંથી, છાપ એટલે કે ઇમ્પ્રેશન્સ અને વિચારો એટલે કે આઈડિયાઝ.
છાપ અને વિચારો, એમાં શું ફરક?
છાપ એટલે આપણો સીધો જીવંત અનુભવ, જેમ કે અત્યારે આ માઇક્રોફોનનો ઠંડો સ્પર્શ, આ છાપ છે. અને વિચાર એટલે એ ઠંડા સ્પર્શની યાદ જે થોડી ઝાંખી હોય. પછી આયર સમજાવે છે કે હ્યુમ આ સાદા લાગતા ભેદનો ઉપયોગ કરીને કેવા મોટા મોટા ખ્યાલો પર સવાલ ઉઠાવે છે, જેમ કે કારણસર, બહારની દુનિયા ખરેખર છે કે નહીં, અને હું કોણ છું, મારી પોતાની ઓળખ શું છે.
અને આ બધા સવાલો પૂછ્યા પછી આપણને ક્યાં લઈ જાય છે, છેવટે શું કહેવા માંગે છે?
પરિણામે આવે છે કે નૈતિકતા, રાજકારણ, ધર્મ આ બધા વિશેની આપણી સમજ પણ બદલાઈ જાય છે. હ્યુમ દલીલ કરે છે કે આપણે માનીએ છે ને એટલા બધા તર્ક પર નથી ચાલતા.
ઓહ,
આપણા નિર્ણયો અને માન્યતાઓ પાછળ શુદ્ધ તર્ક કરતા આપણી લાગણીઓ, જેને હ્યુમ જુસ્સો, પેશન્સ કહે છે, આપણી ટેવો, હેબિટ અને સમાજના રિવાજો, કસ્ટમ, એનો હાથ ઘણો મોટો છે.
એટલે લાગણીઓને ટેવો વધુ મહત્વની છે.
હા, હ્યુમ મુજબ તો એમ જ. અને આયર આખી વાતને બહુ સ્પષ્ટ રીતે, તર્કબદ્ધ રીતે સમજાવે છે, એટલે વાચક હ્યુમના વિચારને બરાબર પકડી શકે.
તો આ પુસ્તક કોના માટે છે? ખાલી ફિલોસોફીના સ્ટુડન્ટ્સ માટે જ કે પછી?
ના ના, એમના માટે તો છે જ, પણ કોઈ પણ વ્યક્તિ જેને પશ્ચિમી વિચારધારાના આ મહત્વના વળાંકને સમજવામાં રસ હોય એ વાંચી શકે. આયરની લખવાની સ્ટાઇલ એવી છે ને કે ગહેણ વાતો પણ સરળ ગુજરાતીમાં સમજાવી દે.
એટલે કે બહુ અઘરું ના પડે.
હા, બહુ અઘરું ના પડે. જો ફિલોસોફીનો બહુ પરિચય ન હોય પણ જાણવાની ઈચ્છા હોય તો પણ આ પુસ્તક ઉપયોગી થઈ શકે.
સરસ. તો ચાલો હવે થોડા ઊંડા ઉતરીએ, પુસ્તકના કેટલાક મુખ્ય વિચારોની વાત કરીએ. શરૂઆતમાં આયર હ્યુમના લક્ષ્ય અને મનના બંધારણ વિશે વાત કરે છે. હ્યુમનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો?
હ્યુમનો ઉદ્દેશ બહુ મોટો હતો. એમને માનવ વિજ્ઞાન રચવું હતું.
સાયન્સ ઓફ મેન,
માનવ વિજ્ઞાન. જેમ ન્યૂટને ભૌતિક જગતના નિયમો શોધ્યા,
એમ
બરાબર એ જ રીતે હ્યુમ માનવ સ્વભાવ, આપણું મન કેમ કામ કરે છે, સમાજ કેમ ચાલે છે, એના નિયમો શોધવા માંગતા હતા. અને પદ્ધતિ ફક્ત અનુભવ આધારિત, કોઈ કલ્પના નહીં, કોઈ તત્વજ્ઞાનની મોટી મોટી વાતો નહીં, જેનો અનુભવ થાય એ જ સાચું.
અને આ અનુભવ આધારિત પદ્ધતિનો પાયો એટલે પેલી છાપ અને વિચારવાળી વાત, ખરું ને?
બિલકુલ. છાપ એટલે સીધો, તાજો અનુભવ, રંગ જોવો, અવાજ સાંભળવો, ગરમ ઠંડુ લાગવું. અને વિચાર એટલે એ અનુભવની યાદ, એની નકલ, જે હંમેશા થોડી નબળી હોય.
અને આના પરથી પેલો કોપી પ્રિન્સિપલ આવે છે.
હા, દરેક સાદો વિચાર કોઈકને કોઈક સાદી છાપમાંથી જ આવવો જોઈએ, આ એમનો નિયમ.
એનો મતલબ શું થયો? વ્યવહારમાં જો કોઈ વિચાર કોઈ છાપમાંથી ના આવ્યો હોય તો?
તો હ્યુમ કહેશે કે એ વિચાર અર્થ વગરનો છે, ખાલી શબ્દો છે. આ જ એમનું હથિયાર હતું પેલી મેટાફિઝિક્સ સામે.
જેમ કે આત્મા કે ઈશ્વર જેવા શબ્દો.
હા, હ્યુમ પૂછશે, ભાઈ આનો અનુભવ શું છે, કઈ છાપ છે આની? જો જવાબ ના મળે તો એ શબ્દ ખાલી હવા છે. અને આના પરથી જેમણે જ્ઞાનના બે પ્રકાર પાડ્યા, યાદ છે હ્યુમ્સનો ફોર્ક?
હા, પેલું વિચારોના સંબંધો અને હકીકતના મુદ્દા.
બરાબર. વિચારોના સંબંધો, જેમ કે ગણિત 2+2=4 આ પાક્કું છે, પણ દુનિયા વિશે નવું કશું નથી કહેતું. અને બીજું હકીકતના મુદ્દા, જેમ કે સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ દુનિયા વિશે છે, અનુભવ પર આધારિત છે, પણ
100% ખાતરીપૂર્વકનું નથી.
બરાબર.
ક્યારે 100% નિશ્ચિત નહીં.
સમજાયું. આ તો થઈ જ્ઞાનના પાયાની વાત. પણ હ્યુમની જે સૌથી ફેમસ દલીલ છે એ તો કારણ અસર વિશેની છે. આયરેની ચર્ચા કરે છે. શું છે એ મુદ્દો?
હા, આ તો હ્યુમનો માસ્ટરસ્ટ્રોક ગણાય. આપણે આખો દિવસ કારણ અસરની ભાષા વાપરીએ છીએ. દડાને લાત મારી એટલે દડો ગયો,
સ્વિચ પાડી લાઈટ થઈ.
બરાબર. આપણે માનીએ છીએ કે કારણ એ અને અસર બી વચ્ચે કોઈ જરૂરી જોડાણ છે, એના વગર ચાલે જ નહીં. પણ હ્યુમ પૂછે છે, આ જરૂરી જોડાણનો વિચાર આવ્યો ક્યાંથી? એની છાપ કઈ છે? શું આપણે એ જોડાણને ખરેખર જોઈએ છીએ?
આપણે તો બસ એટલું જ જોઈએ છે ને કે એક ઘટના પછી બીજી ઘટના થાય છે, લાત વાગે પછી દડો ખસે છે.
એકદમ સાચું. હ્યુમ કહે છે કે આપણે ફક્ત સતત સંયોગ જોઈએ છે, એક પછી બીજું, વારંવાર. પણ એ બેની વચ્ચે કોઈ અદ્રશ્ય શક્તિ કે દોરી જેવી વસ્તુનો આપણને સીધો અનુભવ નથી થતો.
આપણે કારણભૂતતા પોતે નથી અનુભવતા, અને તર્કથી પણ આ જોડાણ સાબિત નથી થતું. કારણ કે આપણે વિચારી શકીએ કે લાત વાગે પણ દડો ના ખસે, એમાં કોઈ લોજિકલ ભૂલ નથી.
તો પછી આ કારણ અસરનો આટલો પાક્કો વિશ્વાસ ક્યાંથી આવે છે? જો એ તર્ક કે અનુભવમાંથી નથી આવતો તો?
અને અહીં આવે છે હ્યુમનો ક્રાંતિકારી જવાબ. એ આવે છે આદત અથવા રિવાજ, કસ્ટમમાંથી.
આદતમાંથી?
હા. જ્યારે આપણે વારંવાર જોઈએ છીએ કે એ પછી બી થાય છે, ત્યારે આપણા મનને ટેવ પડી જાય છે. જેવો એ દેખાય કે તરત મન બીની રાહ જુએ છે, એક અપેક્ષા બંધાઈ જાય છે. આ જે અપેક્ષાની લાગણી છે ને, આ જે માનસિક ટેવ છે, એ જ પેલું જરૂરી જોડાણ છે. એટલે કે કારણ અસર દુનિયામાં કોઈ વસ્તુ નથી, પણ આપણા મનની એક ટેવ છે, આપણા મનની ઉપજ છે.
અરે બાપરે, આ તો આખી દુનિયાને જોવાની રીત જ બદલાઈ જાય. કારણ અસર આપણા મનમાં છે, અને આના પરથી પેલી પ્રેરણાની સમસ્યા પણ આવે છે. નહીં
બરાબર? એટલે કે ભવિષ્ય ભૂતકાળ જેવું જ હશે એની શું ગેરંટી? આપણું બધું વિજ્ઞાન, આપણું રોજનું જીવન એ ધારણા પર ચાલે છે કે કુદરતના નિયમો બદલાશે નહીં.
હા, સૂર્ય કાલે પણ ઉગશે.
પણ હ્યુમ પૂછે છે, આ ધારણાનો આધાર શું? તમે કહેશો ભૂતકાળનો અનુભવ. પણ ભૂતકાળના અનુભવના આધારે ભવિષ્યની વાત કરવી, એ તો એ જ ધારણાનો ઉપયોગ કર્યો કહેવાય. આ તો ગોળગોળ ફરવા જેવું થયું.
એટલે કે એની કોઈ લોજિકલ સાબિતી નથી?
ના, સૂર્ય રોજ ઉગે છે એ આપણો અતૂટ વિશ્વાસ છે, આપણી આદત છે. પણ એની કોઈ તાર્કિક ગેરંટી નથી. ફરી પાછું, આ આદત જીવવા માટે જરૂરી છે, પણ એને શુદ્ધ તર્કનો ટેકો નથી.
કારણ અસર અને ભવિષ્યની અનિશ્ચિતતા પછી હ્યુમ આપણી પોતાની જાત પર અને આપણી આસપાસની દુનિયા પર પણ સવાલ ઉઠાવે છે. બાહ્ય જગત અને સ્વ, સેલ્ફ વિશે શું કહે છે? જેમ કે આ ખુરશી, ટેબલ, આ બધું.
હ્યુમ ફરી એ જ સવાલ પૂછે છે, શું આપણે ખરેખર ખુરશીને જોઈએ છીએ, કે પછી ખુરશીની છાપ, એનો રંગ, આકાર, સ્પર્શ એ અનુભવીએ છીએ?
આપણે તો છાપ જ અનુભવીએ છીએ ને.
બરાબર, આપણે તો ફક્ત આપણી ઇન્દ્રિયો દ્વારા મળતી છાપો અને વિચારો સુધી જ જઈ શકીએ છીએ. એ છાપોથી અલગ, સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવતી ખુરશીનો આપણને સીધો અનુભવ નથી થતો.
તો પછી આપણે કેમ માનીએ છીએ કે આ બધી વસ્તુઓ ખરેખર છે?
હ્યુમ કહે છે, કારણ કે આપણી છાપોમાં એક પ્રકારની સ્થિરતા અને સુસંગતતા હોય છે. આપણી કલ્પના શું કરે છે? આ છૂટક છૂટક છાપોને જોડીને એક સ્થાયી બહારની વસ્તુનો ખ્યાલ બનાવી લે છે. આ એક ઉપયોગી માન્યતા છે, જીવન જીવવા માટે જરૂરી છે, પણ એની કોઈ ગેરંટી નથી.
એટલે કે બહારની દુનિયા પણ એક રીતે જોઈએ તો આપણા મનની જ રચના છે. અને હું વિશે શું? મારું પોતાનું અસ્તિત્વ, શું કોઈ સ્થાયી હું છે જે આ બધું અનુભવે છે?
અહીં પણ હ્યુમનો જવાબ નામાં છે, અને એ પણ ચોંકાવનારો. એ કહે છે, જરા તમારી અંદર જુઓ ધ્યાનથી, શું તમને કોઈ સ્થાયી હું કે આત્મા જેવી વસ્તુ મળે છે?
ના, એવું તો.
શું દેખાય છે? ફક્ત વિચારો, લાગણીઓ, સંવેદનાઓનો સતત વહેતો પ્રવાહ જ દેખાય છે, ખરું ને? ક્યારેક ખુશી, ક્યારેક ગુસ્સો, ક્યારેક કોઈ વિચાર, ક્યારેક કોઈ યાદ. હ્યુમ કહે છે કે મને તો ફક્ત આ ધારણાઓનો પ્રવાહ જ દેખાય છે, એ ધારણાઓને પકડી રાખનાર કોઈ ધારક નથી દેખાતો.
આ પેલી એમની બંડલ થિયરીની વાત છે?
હા, એ જ. હ્યુમ કહે છે, જેને આપણે સ્વ કે હું કહીએ છીએ, તે બીજું કંઈ નથી પણ વિવિધ ધારણાઓનો સમૂહ અથવા સંગ્રહ છે. બંડલ ઓફ પરસેપ્શન્સ, જે સતત બદલાયા કરે છે વહેતા પાણીની જેમ.
એટલે કોઈ કાયમી સ્ટેજ નથી જેના પર આ બધું ચાલી રહ્યું છે?
ના, મન એક સ્ટેજ જેવું છે, પણ એ સ્ટેજ પોતે પણ કાયમી નથી. જેમ નદીનું પાણી બદલાય છે, પણ આપણે એને એક નદી કહીએ છીએ, એમ આપણો સ્વ પણ સતત બદલતા અનુભવોનો પ્રવાહ છે, જેને આપણે ટેવથી એક માની લઈએ છીએ.
જ્ઞાન, વાસ્તવિકતા, સ્વ, આ બધું જો આટલું અનિશ્ચિત હોય તો પછી નૈતિકતાનું શું? સારું ખરાબ, સાચું ખોટું કેવી રીતે નક્કી કરવાનું? આયરાના પર પણ આવે છે, ખરું ને?
હા, અને અહીં પણ હ્યુમ આપણને ચોંકાવે છે. એમનો પેલો પ્રખ્યાત વાક્ય, કારણ જુસ્સાનું ગુલામ છે અને હોવું જોઈએ.
રીઝન ઇઝ ધ સ્લેવ ઓફ ધ પેશન્સ.
આનો મતલબ શું? સીધો સાદો મતલબ, આપણો તર્ક, આપણી બુદ્ધિ, એ આપણને કોઈ કામ કરવા માટે પ્રેરણા નથી આપતો. તર્ક તો ખાલી સાધન છે, જીપીએસ જેવું, રસ્તો બતાવે. પણ જવું ક્યાં છે એ તો આપણી લાગણીઓ, આપણી ઈચ્છાઓ, આપણા જુસ્સા નક્કી કરે છે.
એટલે કે સારું ખોટું નક્કી કરવામાં પણ તર્કનો રોલ નથી, એ પણ લાગણીઓ જ નક્કી કરે.
હ્યુ મુજબ, હા, નૈતિકતાનો આધાર તર્ક કે કોઈ ભગવાનના નિયમો નથી, પણ આપણી ભાવના, સેન્ટિમેન્ટ છે. જ્યારે આપણે કોઈ કામને ખરાબ કહીએ છીએ, ત્યારે આપણે એ કામ પ્રત્યે આપણા મનમાં ઉઠેલી અણગમાની લાગણી વ્યક્ત કરીએ છીએ. અને સારું કહીએ છીએ ત્યારે પસંદગીની લાગણી.
કોઈ ખૂન જોઈને જે ગુસ્સો આવે એ લાગણી જેને ખરાબ બનાવે.
બરાબર, એ લાગણી જ એ કૃત્યનું નૈતિક મૂલ્ય નક્કી કરે છે, કોઈ તાર્કિક ગણતરી નહીં.
પણ જો આવું હોય તો પછી નૈતિકતા સાવ વ્યક્તિગત ના થઈ જાય? મારી લાગણી અલગ, તમારી અલગ.
સારો સવાલ. હ્યુમ કહે છે, ના, એવું નથી, કારણ કે આ લાગણીઓ સાવ અંગત નથી હોતી. એ મોટાભાગે આપણા સહિયારા માનવ સ્વભાવમાંથી આવે છે, ખાસ કરીને સહાનુભૂતિની ક્ષમતામાંથી.
સહાનુભૂતિ? બીજાનું દુઃખ જોઈને દુઃખી થવું?
હા, આપણે બીજાના સુખ દુઃખને અનુભવી શકીએ છે. આ સહાનુભૂતિ જ આપણી નૈતિક ભાવનાઓનો પાયો છે. સામાન્ય રીતે જે કાર્યો આપણા માટે કે બીજા માટે ઉપયોગી હોય અથવા આનંદદાયક હોય તેને આપણે સારા ગણીએ છીએ. અને અહીં જ પેલો ઇઝોટ પ્રોબ્લેમ આવે છે.
હા, શું છે પરથી શું હોવું જોઈએ તારવી ન શકાય.
બરાબર, તથ્યો પરથી સીધા નૈતિક નિયમો ના બને, એના માટે લાગણી કે મૂલ્ય ઉમેરવું પડે.
છેલ્લે ધર્મ અને રાજકારણ વિશે પણ હ્યુમના વિચારો છે. ધર્મ વિશે તો એ બહુ શંકાશીલ હતા, નહીં?
અત્યંત, ખાસ કરીને ચમત્કારો બાબતે. એમની દલીલ બહુ સ્પષ્ટ હતી. ચમત્કાર એટલે શું? કુદરતના નિયમનો ભંગ.
બરાબર.
અને કુદરતના નિયમો શેના પર આધારિત છે? આપણા અસંખ્ય એક સરખા અનુભવો પર. હવે કોઈ કહે કે મેં ચમત્કાર જોયો તો વિશ્વાસ કરવો કે નહીં? હ્યુમ કહે છે, વિચારો કે એ માણસ ખોટું બોલતો હોય કે ભૂલ કરતો હોય એ વધુ સંભવ છે, કે પછી ખરેખર કુદરતનો નિયમ તૂટ્યો હોય એ વધુ સંભવ છે?
પહેલી વાત વધુ સંભવ લાગે
હંમેશા. એટલે ચમત્કારની વાત પર વિશ્વાસ કરવો અતાર્કિક છે. જ્યાં સુધી કે પેલો સાક્ષી જૂઠું બોલે છે એ વાત પોતે જ એક ચમત્કાર ના હોય.
અને પેલી ડિઝાઇન આર્ગ્યુમેન્ટ કે આટલી સુંદર સૃષ્ટિ કોઈ બનાવનાર વગર ન હોય,
એની પણ હ્યુમે બહુ ટીકા કરી. કહ્યું કે ઘડિયાળ જોઈને ઘડિયાળીનું અનુમાન લગાવી શકાય, કારણ કે આપણને ઘડિયાળનો અનુભવ છે. પણ આખું બ્રહ્માંડ એના જેવું બીજું કશું છે જ નહીં, તો એને સરખામણી કેવી રીતે કરવી? વળી દુનિયામાં જો વ્યવસ્થા છે તો અવ્યવસ્થા અને દુઃખ પણ છે, એનું શું? હ્યુમ માનતા કે ધર્મનું મૂળ તર્કમાં નથી, પણ માણસના ભય, આશા, અજ્ઞાન જેવી લાગણીઓમાં છે.
અને રાજકારણ વિશે એમાં કેવા હતા?
રાજકારણમાં હ્યુમ વધુ વ્યવહારુ હતા, કંઈક અંશે પરંપરાને માન આપનારા. એમણે પેલું સોશિયલ કોન્ટ્રાક્ટ કે નેચરલ રાઇટ્સ જેવા સિદ્ધાંતોને બહુ મહત્વ ના આપ્યું.
તો પછી આપણે સરકારના નિયમો કેમ પાળીએ?
કહે છે, એટલા માટે નહીં કે આપણે કોઈ કરાર કર્યો છે, પણ કારણ કે વ્યવસ્થા સમાજ માટે ઉપયોગી છે, યુટિલિટી, અને લાંબા સમયથી ચાલી આવતી પરંપરા છે, ટ્રેડિશન. સરકાર, કાયદો, મિલકત આ બધું કુદરતી નથી, પણ માણસે પોતાની સગવડ અને સલામતી માટે ઊભું કરેલું છે. કૃત્રિમ છે પણ જરૂરી છે.
વાહ, હ્યુમના વિચારોની આખી દુનિયા ફરી આવ્યા જેવું લાગ્યો. ચાલો આ બધી વાતોમાંથી કેટલાક મુખ્ય મુદ્દાઓ તારવીએ જે આપણા રોજિંદા જીવનમાં કામ લાગે. પહેલું શું લાગે છે?
મને લાગે છે પહેલો અને સૌથી મોટો મુદ્દો તર્કની મર્યાદાઓ. આપણે ઘણીવાર તર્કને જ બધું માની લઈએ છીએ, પણ હ્યુમ યાદ કરાવે છે કે તર્ક એકલો પૂરતો નથી, લાગણીઓ અને આદતો પણ એટલી જ મહત્વની છે. આ સમજ આપણને થોડી નમ્ર બનાવે છે.
હા, જેમ કે કોઈ એક્સપર્ટની સલાહ લઈએ પણ સાવ આંધળો વિશ્વાસ ન કરીએ, આપણી સમજ પણ વાપરીએ.
બરાબર. બીજો મુદ્દો અનુભવની પ્રાધાન્યતા. હ્યુમનો આગ્રહ કે દરેક વિચારનો છેડો ક્યાંક ને ક્યાંક અનુભવ સાથે જોડાયેલો હોવો જોઈએ.
એટલે પુરાવા વગરની વાતો પર સવાલ ઉઠાવો આજકાલ તો બહુ જરૂરી છે. આ
એકદમ. ત્રીજું જે મને બહુ ગમે છે, આદત અને રિવાજની શક્તિ. આપણે મોટાભાગે આદતથી જ ચાલીએ છીએ, તર્કથી નહીં. આપણી કેટલી બધી માન્યતાઓ, આપણી વર્તણૂકો એ ફક્ત ટેવ છે.
હા, સામાજિક પરંપરાઓ પણ એમાં આવી જાય.
બરાબર. આ સમજવાથી આપણે આપણી જાતને અને બીજાને વધુ સારી રીતે સમજી શકીએ.
ચોથો મુદ્દો નૈતિકતા વિશે, ભાવનાઓનું મહત્વ. નૈતિકતાનો આધાર લાગણીઓ છે, ખાસ કરીને સહાનુભૂતિ. એટલે નૈતિક ચર્ચાઓમાં ખાલી નિયમોની વાત ના કરવી, પણ
લાગણીઓ અને સહાનુભૂતિને પણ સમજવી, બીજા શું અનુભવે છે એ જાણવું.
અને પાંચમો મુદ્દો
પ્રકૃતિવાદી અભિગમ. માણસની માન્યતાઓ અને વર્તણૂકોને સમજવા માટે કોઈ ચમત્કાર કે દૈવી શક્તિને બદલે માણસના મનોવિજ્ઞાન, એની જરૂરિયાતો, એના સમાજ પર ધ્યાન આપવું, દુનિયાને જેમ છે તેમ સમજવાનો પ્રયાસ કરવો.
હ્યુમના લખાણોમાંથી અમુક વાક્યો ખરેખર યાદ રહી જાય એવા છે, જેમ કે પેલો કારણ જુસ્સાનું ગુલામ છે અને હોવું જોઈએ.
હા, આ યાદ અપાવે છે કે આપણી પ્રેરણાનું એન્જિન આપણી લાગણીઓ છે, તર્ક તો ફક્ત ડ્રાઈવર છે.
બીજો સ્વ વિશે, સ્વ વિવિધ ધારણાઓનો સમૂહ કે સંગ્રહ સિવાય બીજું કંઈ નથી.
આ આપણી હુંપણાની ભાવના પર જ પ્રશ્નો ઉઠાવે છે. આપણે એક વહેતો પ્રવાહ છીએ, કોઈ સ્થિર વસ્તુ નહીં.
ત્રીજું જે મને બહુ ગમ્યું, રિવાજ તો પછી માનવ જીવનનો મહાન માર્ગદર્શક છે.
આ બતાવે છે કે આપણું જીવન મોટાભાગે ટેવો અને સામાજિક રીતોથી જ ચાલે છે, અને એ જરૂરી પણ છે.
અને ચોથું જે સૌએ યાદ રાખવું જોઈએ, એક શાણો માણસ તેથી પુરાવાના પ્રમાણમાં તેની માન્યતાને માપે છે.
બસ આ જ ટીકાત્મક વિચારસરણીનો સાર, જેટલા પુરાવા તેટલો વિશ્વાસ, ન ઓછો ન વધુ પડતો.
આ બધી ફિલોસોફીની વાતો રોજિંદા જીવનમાં કેવી રીતે કામ લાગે? પેલી ટીકાત્મક વિચારસરણીની વાત છે, એનું કોઈ ઉદાહરણ?
ચોક્કસ. વિચારો, રોજે રોજ આપણને વોટ્સએપ પર, ફેસબુક પર, સમાચારોમાં કેટલી માહિતી મળે છે. હુમની જેમ વિચારીએ તો પૂછીએ, આ ક્યાંથી આવ્યું, કોણે કહ્યું, શું પુરાવો છે, શું આ ફક્ત અભિપ્રાય છે કે હકીકત? આટલું પૂછવાથી જ ઘણી ગેરસમજૂતીથી બચી જવાય.
અને નિર્ણયો લેવામાં, જ્યાં મગજ કંઈક કહેતું હોય અને દિલ કંઈક બીજું.
કહે છે, બંનેને સાંભળો. લાગણીઓ ખોટી નથી, જેમ કે નોકરી શોધવી છે. તર્ક કહેશે, અહીં પગાર સારો છે. દિલ કહેશે, પણ મજા નહીં આવે. સારો નિર્ણય એ જેમાં બંનેનું બેલેન્સ હોય, આપણી અંદરની લાગણીને સાવ કાઢી ન નખાય.
નૈતિક મૂંઝવણોમાં પણ આ મદદ કરે. શું છે અને શું હોવું જોઈએ નો ફરક સમજવો.
હા, ઘણીવાર આપણે ભેળવી દઈએ છીએ, આ રિવાજ જૂનો છે, શું છે માટે સારો જ હોવો જોઈએ, શું હોવું જોઈએ. હ્યુમ કહે છે, ના, જૂનો છે એ હકીકત છે, સારો છે કે નહીં એનો નિર્ણય લાગણી અને મૂલ્યના આધારે કરો.
અને છેલ્લે પેલી અનિશ્ચિતતા, જો કશું જ પાક્કું નથી તો જીવવું કેવી રીતે?
હ્યુમનો જવાબ છે, નમ્રતાથી. સ્વીકારો કે બધું નથી ખબર, પણ એનો મતલબ એ નથી કે હાથ જોડીને બેસી રહેવું. આપણી પાસે જે શ્રેષ્ઠ માહિતી અને અનુભવ છે એના આધારે નિર્ણય લો, પણ મન ખુલ્લું રાખો. કદાચ આપણે ખોટા હોઈએ, જરૂર પડે તો વિચાર બદલવાની તૈયારી રાખો.
આને મંદ સંશયવાદ કહેવાય.
હા, જે આપણને જડ નથી બનવા દેતો. અને હા, આપણી આદતોની તાકાત સમજીને સારી આદતો કેળવવી અને પેલી સ્વની પ્રવાહીતા સ્વીકારીને થોડા હળવા રહેવું, એ પણ શીખી શકાય.
આખી ચર્ચા પછી મારા માટે સૌથી મહત્વની વાત એ રહી કે બૌદ્ધિક નમ્રતા કેટલી જરૂરી છે. આપણે ખરેખર કેટલું ઓછું જાણીએ છીએ અને આપણી માન્યતાઓ કેટલી બધી ટેવો અને લાગણીઓ પર ટકેલી છે એ સમજાઈને તો કદાચ આપણે બીજાના વિચારો માટે વધુ સહિષ્ણુ બની શકીએ.
અને મારા માટે સૌથી મોટી વાત એ છે કે હ્યુમ તર્કની મર્યાદા બતાવ્યા પછી પણ આપણને નિરાશ નથી કરતા. એ કહે છે કે ભલે સંપૂર્ણ નિશ્ચિતતા નથી, પણ આપણી પાસે આદત છે, લાગણી છે, સહાનુભૂતિ છે, અને આ બધું મળીને આપણને એક સારું, વ્યવહારુ અને નૈતિક જીવન જીવવા માટે પૂરતું છે. આપણે કદાચ રોબોટ જેવા તર્કબદ્ધ નથી, પણ આપણે માણસ છીએ, અને એ જ આપણી ખાસિયત છે.
અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. જો હ્યુમ કહે છે તેમ આપણો સ્વ સ્થાયી નથી, પણ ફક્ત બદલાતી ધારણાઓનો પ્રવાહ છે, તો પછી વ્યક્તિગત જવાબદારીનો ખ્યાલ ક્યાં બંધ બેસે છે? જો 5 મિનિટ પહેલાંની હું અને અત્યારની હું એક નથી, તો મારા કર્મો માટે જવાબદાર કોણ? આનો કોઈ સહેલો જવાબ નથી, પણ એના પર વિચાર કરવાથી આપણી પોતાની ઓળખ વિશેની સમજ વધુ ઊંડી બની શકે છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્રો ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.